પવિત્ર 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 થઈ ગયા જીવતાને જાગતા સ્વર્ગ બના અમારા જીવતા પ્રભુ ઇબ્રાહીમના દેવ ઇશાકના દેવ અને આજે અર્પણ કરાવવાની જોડાઈએ અમારા દેવ
આજે જયારે અમે સ્તુતિ આરાધના શરૂ કરનાર છીએ
જે પરિવારને બાપ તમારા શાસ્ત્રનું વાંચન કરનાર છે તેમનો કલ્પણ તમે બનો, સારી રીતે વાંચન થાય
થાય અને કોઈ ડિસ્ટર્બન્સ આવે નહીં તેના માટે
સોંપાઈએ છીએ. અને આ ભક્તિ સમાને બાપ આ પ્રેર લાઈનને તમે આશીર્વાદિત કરો એ જ અમારી પ્રાર્થના ઈશ્વર પ્રભુ દ્વારા નામથી કહીએ છીએ.
સાંભળો, સ્વીકાર કરો. આમેન.
હેલો
હેલો
અંકલ, તમારો વોઇસ બરાબર સંભળાતો નથી.
પ્રાર્થના સંભળાય? મહેશભાઈ
હવે સંભળાય છે. ઓકે,
પ્રાર્થના સંભળાય?
પ્રાર્થના સંભળાય પણ એટલે કે હું થોડુંક ઓછું આવતું હતું પછી કશું બધું થઈ ગયું, પણ હવે વાંધો નથી.
તો સર્વ પ્રેયર લાઈનમાં આવેલા સર્વ ભાઈ બહેનોને શ્રી સુરા નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે તારીખ 22 એપ્રિલ અને શુક્રવાર સભાની આપણે સર્વ વાત કરનાર છીએ ત્યારે સર્વ વાલાઓને હું ખ્રિસ્ત યીશુના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે જે વાલાઓ સ્તુતિ આરાધનામાં દોરી બનાર છે તેઓના નામ આ પ્રમાણે છે. આપણે જોઈએ, સુભનાબેન, પુષ્પાબેન, નિક્ષનભાઈ, જિગીષાબેન, લુધિયાબેન, મરસીબેન અને મહેન્દ્રભાઈ. આમાં જો કોઈ વાલાઓ હાજર હોય, સુભના બેન.
યા, પ્રેઝ ધ લોર્ડ. ખુશાલભાઈ,
પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં તમારો આવકાર કરીએ છીએ. વેલકમ.
યા,
પરમેશ્વરની સ્તુતિ આરાધનામાં આપ દોઈ જશો.
યા, ભજન સંગ્રહમાંથી 271મો ગીત, આમંત્રણો શ્રી. ઓ ખ્રિસ્તુ સ્વર મધુર મુજને બોલાવે છે, તે સોણિયા ઉઠાવા તુજ રક્ત ની મારફતે આવું છું, તુજ પાસ આવું આપણે રક્તે મને ધોઈ ના દે. કૂથી નીકળે લાચાર ને છેક અશુદ્ધ પૂર્ણ વગર આવું છું સૌ દોસ્તો પૂરણ કાઢે છે કેવ ગડર હું થાવ આવું છું તુજ પાસ આવું આ પડે રક્તે મને દોઈ નાખ જે કુથી નીકળે ઈસુ કરાવ સંપૂર્ણ વિશ્વાસ શાંતિ ને આશા મનમાં સાપ અહી ને તઈ તું પાસ આવું છું તુજ પાસ આવું આ પડે રાતે મને ધોઈ નાખ જે કોથી નીકળે હે ખ્રિસ્તુ દયાકૃત દિલમાં તું દ્રઢ કરાવ કૃપાને વર્તી કૃપા આપ ને પાપનું બળ દબાવ આવું છું તુજ પાસ આવું આ પડે રાતે મને ધોઈ નાખ જે કુથી નીકળે જય જય શુદ્ધ કરનાર રક્ત ઉદ્ધારના પ્રેમને જય 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 કૃષ્ણ પ્રભુનું દાન જીવન દાતાને જય આવું છું તુજ પાસ આવું આ પડે રાતે મને દોઈ નાખ જે કુથી નીકળે આવું છું તુજ પાસ આવું છું તુજ પાસ આવું આ પડે આમેન
આમેન. સુભનાબેન, ખૂબ જ સુંદર ગીત તમે ગાયું. કાલવારી ઉપર આપણા પ્રભુએ આપણા માટે જે રક્ત વહેવડાવ્યું અને વહેવડાવેલા રક્તથી આપણા સગડા પાપો ધોવાઈને સ્વચ્છ થાય છે. આવું છું તુજ પાસ રક્તે મને ધોઈ નાખ. સુંદર રાગમાં અને સુંદર રીતે આ ગીત તમે ગાયું. પ્રભુ પિતાનો પુષ્કળ આભાર આ સમય માનીએ છીએ અને તમારો પણ પુષ્કળ આભાર માનીએ છીએ. ધન્યવાદ. તમે
પ્રેઝ ધ લોર્ડ.
પ્રેઝ ધ લોર્ડ. ફોન પર હાજર રહેલા સર્વવાલાઓને નમ્ર વિનંતી છે, પ્લીઝ તમારા ફોન મ્યુટ કરશો, સ્ટાર 6 દબાવીને. જો તમારે ગાવાનું ના હોય તો શાંતિ સાંભળો, કારણ કે બીજું ડિસ્ટર્બન્સ આવે છે અને આપણા રેકોર્ડિંગની અંદર એ તકલીફ ઊભી ના થાય એટલા માટે સર્વવાલાઓ પોતાનો ફોન મ્યુટ કરશો પ્લીઝ. સ્તુતિ આરાધનામાં આપણે આગળ વધીશું. અને પુષ્પાબેન, જુદસી પુષ્પા આંટી, તો જિગીશાબેન, લુધિયાબેન,
હા હું છું.
હા, પ્રેઝ ધ લોર્ડ. લુધિયાબેન,
પ્રેઝ ધ લોર્ડ.
સારું છે ને બધું?
હા સારું છે. સારું
સરસ, તો પ્રભુની સ્તુતિ આરાધનામાં આપ દોરી જશો પ્લીઝ.
સર આજે હું એક ગીત ગાવા માંગુ છું. 405 નંબરનું ગીત છે. કોઈને એમ થશે કે આ ગીત કેમ ગાવામાં આવે છે, તેની પાછળનું રીઝન એ છે કે આપણે બધા ભાઈ બહેનો મારી બહેનના હસબન્ડના માટે પ્રાર્થના કરતા હતા, પરંતુ પ્રભુની એમનાથી તેઓ પ્રભુમાં ઊંઘી ગયા સવારે, અને તેમનો પ્રભુમાં મરી ગયા છે, અને દફનવિધિ પણ થઈ ગઈ અને બધું સારું છે. પરંતુ પ્રભુ મારી બહેનને અને તેના બંને બાળકોને, ગ્રાન્ડ ચિલ્ડ્રનને પ્રભુ દિવસ માં પ્રાર્થના કરજો કે મારી બહેન ને, સૌથી નાની બહેન છે અને એના કુટુંબમાં આ રીતે થયું, પ્રભુ તેને દિલાસો આપે એ માટે દરેક જણ એના માટે પ્રાર્થના કરજો, એવી ખાસ મારી વિનંતી છે. પ્રભુનો આભાર. ગત દિવસોમાં દરેક જણ આપણી પ્રેયર લાઈનમાં આપણે પ્રાર્થના કરતા હતા અને આ પ્રાર્થનાનો જવાબ પ્રભુએ આપ્યો છે, માટે આભાર. એના અનુસંધાનમાં હું 405મું ગીત ભજન સંગ્રહમાંથી ગાવા માંગુ છું, ક્ષણભંગુર દેહ.
ધૂળ તો થશે દેહ આપણો, ટકે કદાન દે બાળ પ્રૌઢનો, ફૂલ તો ખરે સૂર્ય તાપથી, મનુષ્ય એ જ હાલ પાપ સાપથી, ધૂળ ના બન્યા ધૂળ માં જશે, દરિદ્ર કે દનાળ ધૂળ સૌ થશે, જીવ તો જશે દેહ છોડતા, પડી રહે શરીર ધૂળ ઓળતા, મોત પાસ છે આવશે ખરે, કરો ઉપાય આસ પ્રાણ કો કરે, પ્રાણ તો થશે ખ્રિસ્તને ભજો, ખરો થશે બચાવ ખ્રિસ્તને સજો, બીક મોતની કોણ ને ગણી, કરો વિચાર આજ જિંદગી ભણી, ખ્રિસ્ત સાય છે દાસ એ કહે, નથી જરાય ભીક મોત ક્યાં રહે. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ.
પ્રેઝ ધ લોર્ડ. લુધિયા બેન,
હા,
આપણે પ્રભુ પિતાનો આભાર માનીએ અને પ્રાર્થના કરીએ કે અમારા બેન અને પરિવારને પ્રભુ પિતા તેમનો સ્વર્ગમાંનો દિલાસો પૂરો પાડે. જોકે આપણને ખાતરી છે કે તેઓ તો પરમેશ્વર પિતાની પાસે જ છે, અને પુનરુત્થાનની પ્રભાતે આપણે સર્વ આપણા વાલાઓને મળનાર છીએ. પુનરુત્થાનની આશા આપણને આપણા પરમેશ્વરે આપી છે, ત્યારે એ પરિવારને પ્રભુ પિતા દિલાસો આપે એ રીતે પ્રાર્થના કરીએ. અને એના અનુસંધાનમાં આજે નિક્ષણભાઈની તબિયત સારી નથી, પણ એમના બદલે અમે પણ એક ગીત ગાવા માંગીએ છીએ. આપણા ભજન સંગ્રહમાં ગીત નંબર છે 418.
હેલો ખુશાલભાઈ, એક મિનિટ. લુધિયાબેન માટે બે શબ્દ બોલું છું. લુધિયાબેન, ધન્ય છે તમને કે તમે આવી પરિસ્થિતિમાં પણ પ્રભુનો મહિમા કરી શક્યા. ને તો ઘણા બધા પ્રભુને ઓળખનારા લોકો આવા પ્રસંગે ચર્ચમાં પણ આવતા નથી, અને એમ કે બહુ દુખી ને એ રીતે પરિસ્થિતિમાં હોય છે, પણ પ્રભુને તમે આ રીતે ગીત ગાવા મહિના કર્યો અને તમે હાજર રહ્યા. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ.
થેન્ક યુ ઈમુભાઈ, થેન્ક યુ. આંખમાં આંસુ આવી ગયા હતા, પરંતુ બહુ જ મન કઠણ રાખ્યું, પણ મારે ગીત ગાવું હતું.
ના ના, પણ બરાબર પ્રભુના મહિમા, બસ પ્રભુની પાસે જો આપણા એક દિવસ બ્રેક ન જવાનું છે, પણ પ્રભુના મહિમા માટે આપણે સ્તુતિ આરાધના કરવી જ જોઈએ. હું તો એટલું જ માનું, દરેક પરિસ્થિતિમાં પ્રભુનું વચન પણ કહ્યું, હું સર્વ સમયે ધન્યવાદ આપીશ, સર્વ સમયે. પછી ખાલી સુખના જ નહીં, દુઃખના પ્રસંગોમાં પ્રભુને આપણો મહિમા આપવાનો. આજે તમે ફળીભૂત થયું. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ.
થેન્ક યુ ઈમુભાઈ, શુદ્ધ શબ્દો બોલ્યા, તમારો આભાર માનીએ છીએ. અને આ ગ્લોરી ઓફ ગોડ, કારણ કે આપણે જાણીએ છીએ કે મરણ એ તો સ્વર્ગમાં જવા માટેનું દ્વાર છે, એટલે આપણે આનંદ કરીએ. અને એના અનુસંધાનમાં હું પણ એક ગીત ગાઈશું. ગીત નંબર છે 418. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખાતરી, ત્યાંનો ધાર્યું છે મારું નામ, ત્યાંનો ધાર્યું છે મારું નામ, ત્યાંનો ધાર્યું છે મારું નામ, ને મુક્તિ છે મારી. ખમીસો આધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું, નાખીશું ખમીસો આધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. જો મારી સામા ઉઠેલો, જો મારીમાં ઉઠેલો, જો મારીમાં ઉઠેલો, ને તી પેકે શેતાન, તો પણ મલકાવીશ મારું મોં, તો પણ મલકાવીશ મારું મોં, તો પણ મલકાવીશ મારું મોં, છઈ દે હિંમતવાન, ખમીસો આધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું, નાખીશું ખમીસો આધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. જો રેલ ની પેટે દુખાવે, જો રેલ ની પેટે દુખાવે, જો રેલ ની પેટે દુખાવે, ને ચિંતા લાગે બો, આકાશમાં દેવ મને લાવશે, આકાશમાં દેવ મને લાવશે, આકાશમાં દેવ મને લાવશે, દુઃખ ચિંતા મરશે સૌ, ખમીસો આધી થશે જલ્દી, પછી લંગર નાખીશું, નાખીશું ખમીસો આધી બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. કવિ છેલ્લી દીધી કહે છે, ત્યાં નાશે મારો જીવ થાકેલ, સત શાંતિ સાગરમાં, ને દુઃખ તો આવશે નહીં બિલકુલ, મન શાંત રહેશે સદા. ત્યાં નાશે મારો જીવ થાકેલ, ત્યાં નાશે મારો જીવ થાકેલ, ત્યાં નાશે મારો જીવ થાકેલ, શાંતિ સાગરમાં ને દુઃખ તો આવશે નહીં બિલકુલ ને દુઃખ તો આવશે નહીં બિલકુલ ને દુઃખ તો આવશે નહીં બિલકુલ મન શાંત રહેશે સદા કમિસ્તો આધી બંધ થશે જલ્દી પછી લંગર નાખીશું નાખીશું કમિસ્તું આધી બંધ થશે જલ્દી પછી લંગર નાખીશું આમેન આમેન આપણે સ્તુતિ આરાધનામાં આપણે આગળ વધીશું અને પુષ્પાબેન હેલો જિગીશા જિગીશાબેન મર્ષિબેન હેલો મહેન્દ્રભાઈ
પ્રેઝ ધ લોર્ડ પ્રભુએ આપણને બહુ મોટી આશા આપી છે પ્રભુ કુટુંબને દિલાસો આપે ગીત ગાઉં છું સંગ એક દિન સ્વર્ગ જાયેંગે હમ યીશુ કે દિન એક દિન સ્વર્ગ જાયેંગે પિતા કા દેખેંગે ધન્ય હો આનંદ મનાયેંગે હાલેલુયા 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 નહીં યહા કે લિયે રહેના નહીં યહાં હમેશા કે લિયે વસી હૈ યહાં થોડે દિનો કે લિયે પરદેશી હૈ જાને કે લિયે તૈયાર जाने के लिए ऐशु जल आता है हमको लेने के लिए ऐशु जल आता है हमको लेने के लिए हालेलुया 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 हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे पिता को देखेंगे पिता को देखेंगे धन्य हो जाएंगे हालेलुया 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 हालेलुया
ટેલાબેન તમારો અને મહેન્દ્રભાઈ તમારો પણ આ સમયે પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ પિતાનો પણ આ સમયે પુષ્કળ આભાર માનીએ છીએ. યાકૂબ જયારે મિસર દેશમાં ગયો અને રાજાએ પૂછ્યું કે તારી વયના દિવસો કેટલા, યાકુબે કહ્યું કે મારી પ્રવાસના દિવસો આટલા છે. આ પૃથ્વી ઉપર આપણે પ્રવાસી છીએ, આપણો પ્રવાસ પૂરો થાય ને આપણે પ્રભુની પાસે જવાનું છે ચોક્કસ. અને મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે અમને લેવા સ્વર્ગીયધામ, એ સ્વર્ગીયધામ ની અંદર આપણે જવાનું છે અને પ્રભુ પિતાને આપણે મળીશું. સુંદર ગીત તમે ગાયું મહેન્દ્રભાઈ, તમારો અને ટીલાબેન નો પુષ્કળ આભાર માનીએ છીએ, તમને ધન્યવાદ આપ્યો છે. અને પ્રભુ પિતા ના મહેમાન અર્થે તમે વધુ ને વધુ તેમાં ગીત ગાઓ એવી શુભેચ્છાઓ પર તમને પાઠવીએ છીએ. થેન્ક યુ સો મચ મહેન્દ્રભાઈ.
યુ વેલકમ.
સ્તુતિ આરાધનામાં આપણે આગળ વધીશું. અને હવે પુષ્પાબેન, હેલો જિગીસા, હેલો મર્સીબેન, આ સમય આપણે ખુલ્લો મૂકીએ છીએ અને જો કોઈ વાલાઓને સ્તુતિ આરાધનામાં દોરી જવા માટે પ્રભુ પ્રેરણા કરે તો સ્તુતિ આરાધનામાં આપ દોરી દઈ શકો છો.
હા કુશાલભાઈ, હું દિલાસા માટે ગીત ગાઉં છું. ધન્યવાદ આપું છું કે એમણે હવે માનો પણ આવો અનુભવ છે. મારા જુવાન ભાઈ આજથી 25-1 વર્ષ પહેલા મરી ગયા, તો એ સમયે મારા 2-3 ભાઈઓ જુવાન મરી ગયા, પણ એ સમયે હું હાર્મોનિયમ વગાડીને ચર્ચમાં ગીત ગાયું અને આનંદ સહિત ગીત ગાયું. ને આમ દુઃખમાં પડી ગયા અને આમ એક બાજુ આમ તાત જાય ના પાડી જાય બેસી રહે દુઃખ થાય એવું નહીં, પ્રભુના માટે આપણો મહિમા કરવાનો છે. અને આજે લુધિયાબેને પણ એમણે એક નમૂનો આપ્યો કે આવી પરિસ્થિતિમાં પ્રેયર લાઈનમાં તો આજે રહ્યા, પણ એમનો જે વારો હતો એ સમયમાં એમણે ગીત ગાયું અને પ્રભુનો મહિમા કરી શક્યા. આમ
ગીત આપો.
ગીતના શબ્દો છે, સિયોન દેશ હમારા હૈ દેશ, રહેતે હૈ હમ પરદેશ, જાયેંગે હમ અપને દેશ. આવા મહેન્દ્ર ભાઈ ગીત ગાયું. હેલો કુશાલભાઈ.
હા બોલો. હા શું કહો છો?
મહેન્દ્ર ભાઈ ગીત ગાયું હતું સિયોન દેશ.
હા
એમણે એ ગીત ગાયું ને?
ના ના હમણાં નથી કહ્યું, આ પેલા ગયેલું. હમણાં તો મારે પેલું હમ યશુ કે સંગ.
ઓ બરાબર, મને થોડું એવું લાગ્યું. ઓકે,
તો બહુ સરસ ગીત ગયું, હમ યશુ કે સંગ જાયેંગે.
પિયોન દેશ વાળું જ ગાવાનું હતું, પણ પછી મેં પેલું ગીત પસંદ કર્યું. તમારા માટે રાખી મૂકી.
ઓકે, થેન્ક યુ, પ્રેઝ ધ લોર્ડ. મહિમા આપીએ, દરેક હાથ ઊંચા કરો અને પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા
પ્રભુ પિતાનો પણ આ સમય આપણે પુષ્કળ આભાર માન્ય છે. થેન્ક યુ ભાઈ, સુંદર આરાધનામાં આપણે આગળ વધીએ. પુષ્પાબેન જીગીશા મરસી, હા તો આ સમય હવે આપણે સમય થઈ જવા આવ્યો છે. પ્રભુના વચનો વાંચવા તરફ આપણે જઈશું. આજે વાલાઓ બાકી રહ્યા છે, એમને ફરી વેળાસર તેઓ આવીને ગીત આપશે એ શુભેચ્છાઓ એમને પાઠવીએ છીએ. અને આપણે બાઇબલ વાંચનમાં જવા માંગીએ છીએ. પ્રિન્સભાઈ નાની
ભાઈ કુશાલભાઈ,
આજે આપણે બાઇબલ વાંચનમાં જવા માંગીએ છીએ અને કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક અને તેનો 26, 27, 28 અને 29 આ ચાર અધ્યાય તમારા ફેમિલીએ વાંચવાના છે અને 30મો અધ્યાય આપણા ઓલિવરભાઈ વાંચનમાં દોરી જશે.
ઓકે ઓકે,
અને અને પ્રાર્થનામાં પણ તમે દોરી જશો તો ખાતરી છે ચોક્કસ.
ઓકે ઓકે, 26 અને 27 મધુબેન વાંચે છે, 28 હું વાંચીશ અને 29 તરેશા વાંચશે.
ઓકે ઓકે, સારું, આપણે પ્રભુના વચનોમાં જઈએ. ઓકે,
હાલે
હેલો,
બીજું કાળ, બીજું કાળ વૃતાંત 26મો અધ્યાય. યહૂદ પાછું યહૂદિયા ને સ્વાધીન કર્યું. તે રાજા થયો ત્યારે તે 16 વર્ષ નો હતો. ત્યારે યરુશલેમ માં 52 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ યકીયા હતું અને યરુશલેમ ની હતી. તેના પિતા અમાસ્યાએ જે સર્વ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. જખારિયા જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું તેની હયાતીમાં તે દેવની ઉપાસના કરતો હતો અને જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી ત્યાં સુધી દેવે તેને આવાદાની બક્ષી. તેણે ચઢાઈ કરીને પલિસ્તીઓની વિરુદ્ધ વિગ્રહ મચાવ્યો અને ગાથનો વસતા હતા તેઓની તથા મેઓનીઓ વિરુદ્ધ તેને સહાય કરી. આમોનીઓ ઉજિયાને નજરાણા આપતા હતા. તેની નામના મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ કેમ કે તે ઘણો બળવાન થયો હતો. વળી ઉજ્જયાએ યરુશલેમમાં ખૂણાને દરવાજે છીણીને દરવાજે તથા કોટના ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા. તેણે અરણ્યમાં બુરજો બાંધ્યા ને ઘણા કુવા ખોદાવ્યા કેમ કે તેને નીચાના પ્રદેશમાં તથા મેદાનમાં પણ ઘણા જોડાણ હતા. પર્વતોમાં તથા ભરરૂપ ખેતરોમાં તેણે પોતાના ખેડૂતો તથા દ્રાક્ષાવાડીઓમાં માળીઓ રાખ્યા હતા કેમ કે તેને ખેતીવાડી નો શોખ હતો. ઉપરાંત ઉજિયાને સુરવી યોદ્ધાઓનું સૈન્ય હતું. તે એરિયલ ફિટનેસ તથા માયસેયા કારભારીએ ઠરાવેલી સંખ્યા પ્રમાણે રાજાના સરદારોમાંના એકના એટલે હનાનિયાના હાથ નીચે ટોળીઓ પ્રમાણે લડવા નીકળી પડતા. પિતૃઓના કુટુંબના સરદારોની એટલે પરાક્રમી સૂર્યોની કુલ સંખ્યા 2600 ની હતી. તેમના હાથ નીચે 307,500 પુરુષોનું કહેવાયેલું સૈન્ય હતું. તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહાપરાક્રમથી લડીને તેને સહાય કરતા હતા. ઉજિયાએ તેઓને માટે એટલે આખા સૈન્યને માટે ઢાલો, ભાલાઓ, તોપ, બખ્તરો, ધનુષ્ય તથા ગોફણના ઘોડા તૈયાર કરાવ્યા. તેણે યરૂસલેમમાં બુરજો પર તથા મોરચાઓ પર ગોઠવવા સારું બાણો તથા મોટા પથ્થરો ફેંકવા સારું બાહોશ કારીગરોએ વિવેલા યંત્રો બનાવ્યા. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ અને તે બળવાન થયો ત્યાં લગી અજાયબ રીતે તેને સહાય મળી હતી. પણ જ્યારે તે બળવાન થયો ત્યારે તેનું અંતકરણ ઉન્મત્ત થયું, તેથી તેનો નાશ થયો. તેણે પોતાના દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. તે ધૂપ પેઢી ઉપર ધૂપ પાડવાને યહોવાના મંદિરમાં ગયો. અજાયા યાજક તથા તેની સાથે યહોવાના 80 સુરવીર યાજકો તેની પાછળ અંદર ગયા. તેઓએ ઉજ્જિયા રાજાને અટકાવતા તેને કહ્યું, હે ઉજ્જિયા, યહોવાની આગળ ધૂપ પાડવો એ સારું કામ નથી. પણ હારૂનના જે દીકરાઓ ધૂપ બાળવા સારું અભિષિક્ત થયેલા છે તે યાજકોનું છે. પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળ, કેમ કે ત્યાં દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. આમાં દેવ યહોવા તરફથી તને માન મળશે નહીં. ત્યારે ઉજ્જિયાને ક્રોધ ચડ્યો. તેના હાથમાં ધૂપ બાળવાના ધૂપદાન હતું. યાજક ઉપર તે ખોટાયમાન થયો હતો. એટલામાં ધૂપ વેદીની પાસે યહોવાના મંદિરમાં યાજકોના દેખતા તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો. અજાડિયા યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું તો તેઓએ તેના કપાળમાં તેઓએ તેને ત્યાંથી એકદમ હળકેલી કાઢ્યો. આ તેણે પોતે પણ નીકળી જવાની ઉતાવળ કરી, કેમ કે યહોવાએ તેને રોગી કર્યો હતો. ઉજ્જિયા રાજા જીવ્યો ત્યાં સુધી ઘોડીઓ રહ્યો. તે ઘોડીઓ હોવાથી એક અલાયદા ઘરમાં રહેતો હતો અને તે યહોવાના મંદિરમાં આવવાથી બાત કરાયો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો. ઉજ્જિયાના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રવચનમાં લખ્યા છે. ઉજ્જિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તે ઘોડીઓ છે એમ કહીને તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાન પાસેના ખેતરમાં તેના પિતૃઓની સાથે દાટ્યો. તેના પુત્ર યોથામે તેની જગ્યાએ રાજ કરી. 27મો અધ્યાય. યોથામ રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂસલેમમાં 16 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ પરુષા હતું અને સાદોકની દીકરી હતી. તેના બાપ ઉજ્જિયાએ જે સગડું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. પરંતુ યહોવાના મંદિરમાં તે બેઠો નહીં. હજી સુધી લોકો અમંગળ કર્મ કર્યા કરતા હતા. ત્યારે યહોવાના મંદિરનો ઉપલો દરવાજો બાંધ્યો અને ઓફેલના કોટ ઉપર ત્યારે પુષ્કળ બાંધકામ કર્યું. તે ઉપરાંત તેણે યહુદિયાના પહાડી મુલકમાં નગરો બાંધ્યા ને વનોમાં તેણે કિલ્લા તથા બુરજો બાંધ્યા. વળી તેણે અમોનિયાના રાજાની સાથે લડીને તેઓના ઉપર વિજય મેળવ્યો. અમોનિયાએ તે જ વર્ષે તેને 100 કાલન રૂપુ 10,000 માપ જવ ખંડણી તરીકે આપ્યા. અમોનિયાએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી. એમ યથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના દેવ યહોવાના માર્ગમાં યથાર્થ રીતે ચાલ્યો. યથામના બાકીના કૃત્યો, તેના વિગ્રહો તથા તેના આચરણ ઈસરો ઈસરાયેલ તથા યહૂદીના રાજાઓના પુસ્તકમાં લખેલા છે. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂસલેમમાં 16 વર્ષ સુધી રાજ કર્યું. યથામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો. તેના પુત્ર આહા છે તેને ઠેકાણે રાજ કર્યું. આમીન.
બીજું કાવ્યાંત અને 28મો અધ્યાય. આહાઝ રાજા થયો ત્યારે તે 20 વર્ષનો હતો. તેણે યરૂસલેમમાં 16 વર્ષ સુધી રાજ કર્યું. તેના પિતા દાઉદે જેમ સારું કર્યું હતું તેમ તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું નહીં. પણ તે ઇસરાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો અને બાળીને સારું ગાળેલી મૂર્તિઓ પણ બનાવી. વળી જે વિદેશીઓને યહોવાએ ઇસરાયેલીઓની આગળથી હાંકી કાઢ્યા હતા તેઓની ધિક્કારપાત્ર વર્તણૂક પ્રમાણે તે હિમમ પુત્રની ખીણમાં ધૂપ બાળતો અને પોતાના છોકરાને અગ્નિમાં હોમતો. તે ઉચ્ચ સ્થાનોમાં પર્વતો પર તથા પ્રત્યેક લીલા વૃક્ષ તળે યજ્ઞ કરતો અને ધૂપ બાળતો. માટે તેના દેવ યહોવાએ તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. તેઓ તેને હરાવીને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરીને દમસ્કમાં લઈ ગયા. તે ઇસ્રાયલના રાજાના હાથમાં કેદ પકડાયો ને તેણે તેના સૈન્યનો મોટો સંહાર કરીને તેને હરાવ્યો. રમાલિયાના પુત્ર પેકાએ યહુદિયામાં એક જ દિવસે 120,000 પુરુષો કે જેઓ સગળા સુરવીર પુરુષો હતા તેઓને મારી નાખ્યા, કેમ કે તેઓએ પોતાના પિતૃઓના દેવ યહોવાને તજી દીધો હતો. એફ્રાઈમના એક પરાક્રમી પુરુષ ઝિક્રીના રાજાના પુત્ર માસેનાને ગળકારભારી હાજરી કામને તથા રાજાથી ઉતરતા દરજ્જાના એલકાનાને મારી નાખ્યા. ઇસ્રાયલીઓ પોતાના ભાઈઓમાંથી સ્ત્રીઓ અને છોકરા મળીને 2,00,000 માણસોને બંદીવાન કરી લઈ ગયા ને તેઓ પાસેથી ઘણી લૂંટ મેળવીને સમરૂનમાં પાછા આવ્યા. ત્યાં યહોવાનો એક પ્રબોધક હતો જેનું નામ ઓદેદ હતું. જે સૈન્ય સમરૂનમાં આવ્યું તેને તે મળવા ગયો ને તેઓને કહ્યું, જુઓ તમારા પિતૃઓનો દેવ યહોવા યહુદ્યા ઉપર કૃપાયમાન થયો છે, એથી તેણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા છે. તમે ક્રોધાવેશમાં તેઓને મારી નાખ્યા છે અને તે તમારો ક્રોધ આકાશ સુધી પહોંચ્યો છે. માટે હવે યહુદ્યા અને યરૂસાલમના છોકરાને તમે પોતાને સારું ગુલામો તથા ગુલામડીઓ બનાવવા તેમને તાબેદાર કરી લેવા ધારો છો. પણ તમારા દેવ યહોવાની વિરુદ્ધ તમારા પોતાના જ અપરાધો નથી શું? માટે હવે મારું સાંભળો. તમારા ભાઈઓમાંથી જેઓને તમે બંદીવાન કર્યા છે તેમને પાછા મોકલો, કેમ કે તમારા ઉપર યહોવાનો ઉગ્ર કોપ ઝઝુમી રહેલો છે. ત્યારે એફ્રાઈમ્યોના કેટલા એકે મુખ્ય પુરુષો એટલે યોહાનાનનો પુત્ર અઝારિયા, મસિલોમોતનો પુત્ર બેરેક્યા, સાલુમનો પુત્ર હિસ્કિયા તથા હાદલાઈનો પુત્ર અમાસા યુદ્ધમાંથી પાછા ફરેલા માણસોની સામે આવીને ઉભા રહ્યા અને તેઓને કહ્યું કે તમારે બંદીવાનોને અહીંથી અંદર ન લાવવા, કેમ કે તમે એવું કામ કરવા ધારો છો કે જેથી આપણા પર યહોવાની આજ્ઞાના ઉલ્લંઘનનો દોષ આવે ને તેથી આપણા પાપમાં તથા ઉલ્લંઘનમાં વૃદ્ધિ થશે, કેમ કે આપણું ઉલ્લંઘન મોટું છે ને ઇસ્રાયલ ઉપર ઉગ્ર કોપ ઝઝુમી રહેલો છે. આથી શસ્ત્ર સજ્જિત પુરુષોએ સરદારોની તથા આખી જમાતની આગળ બંદીવાનોને તથા લૂંટને મૂકી દીધા. પછી જે પુરુષોના નામો ઉપર આપેલા છે તેઓએ ઉઠીને બંદીવાનોમાંથી જેઓ ન વસ્ત્ર હતા તેઓને લૂંટમાંથી વસ્ત્ર લઈને પહેરાવ્યા. વળી તેઓને વસ્ત્ર પહેરાવીને જોડા પહેરાવ્યા અને તેઓને ખાવાનું તથા પીવાનું પણ આપ્યું. તેઓને અંગે તેલ છોડીને તેમાંના સર્વ નબળાઓને ગધેડા ઉપર બેસાડીને તેઓને તેઓના ભાઈઓની પાસે ખજૂરીઓના નગર યરેખોમાં લાવ્યા. ત્યાર પછી તેઓ સમરૂનમાં પાછા ગયા. તે સમયે આહાજ રાજાએ સહાય માંગવા માટે આસુરના રાજા પર સંદેશો મોકલ્યો, કેમ કે અદોમ્યો ફરીથી આવ્યા હતા ને યહૂદીયાને મારીને કેટલા એકને બંદીવાન કરી લઈ ગયા હતા. ફિલિસ્તીઓ પણ નીચાણના તથા યહૂદીયાની દક્ષિણના નગરો પર ચઢાઈ કરીને બેતશેમેશ, આયાલોન, ગદેરો, સોખોન, તિમના તથા ગિમઝો પણ તેઓના કસ્બાઓ સુધા સર કરીને ત્યાં જ વસ્યા. ઇસ્રાયલના રાજા આહાઝને લીધે યહોવાએ યહુદિયાને નમાવ્યું, કેમ કે તે યહુદિયામાં ઉદ્ધતાઈથી વર્ત્યો હતો ને યહોવાની આજ્ઞાનું ઘણું ઉલ્લંઘન કર્યું હતું. આસુરના રાજા તિગલાથ ઉન્નેસેરે તેના પર ચઢી આવીને તેને હેરાન કર્યો પણ તેને મદદ કરી નહીં. આહાઝે યહોવાના મંદિરમાંથી, રાજાના મહેલમાંથી તથા સરદારો પાસેથી અમુક હિસ્સો લઈને આસુરના રાજાને આપ્યો, પણ તેમાં તેનું કંઈ વળ્યું નહીં. તેના સંકટની વેળાએ તેણે, એટલે એ જ આહાઝ રાજાએ, યહોવાની આજ્ઞાનું એથી પણ વધારે ઉલ્લંઘન કર્યું. કેમ કે દમસ્કના જે દેવોએ તેના પર આફત આણી હતી તેઓને તેણે બલિદાન આપ્યા. તેણે કહ્યું કે અરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે, માટે હું પણ તેઓને બલિદાન આપીશ કે જેથી તેઓ મને સહાય કરે. પણ તેઓથી તો તેનું તથા આખા ઇસ્રાયલનું સત્યાનાશ વળ્યું. આહાઝે દેવના મંદિરના પાત્રો એકઠા કરીને તેમને કાપીને ટુકડા કર્યા. ને યહોવાના મંદિરના બારણા બંધ કર્યા. વળી તેણે પોતાને સારું યરૂસાલેમ ને ખૂણે ખૂણે વેદીઓ બનાવી. યહુદિયાના દરેક નગર દીઠ અન્ય દેવોની આગળ ધૂપ બાળવા માટે તેણે ઉચ્ચ સ્થાનો બાંધીને પોતાના પિતૃઓના દેવ યહોવાને રોષ ચઢાવ્યો. તેના બાકીના કૃત્યો તથા તેના સર્વ આચરણ પહેલેથી કે છેલ્લે સુધી યહુદિયા તથા ઇસ્રાયલના રાજાઓના પુસ્તકમાં લખેલા છે. આહાસ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને તેઓએ તેને યરૂસાલેમ નગરમાં દાટ્યો. તેઓ તેને ઇસ્રાયલના રાજાઓના કબ્રસ્તાનમાં લાવ્યા નહીં. તેને ઠેકાણે તેના પુત્ર હિઝકિયાએ રાજ કર્યું.
બીજું કાળ વૃતાંત 29મો અધ્યાય. હિઝકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂસાલેમમાં 29 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ અબિયા હતું. તે જખારિયાની પુત્રી હતી. તેના પિતા દાઉદે જેમ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે પોતાની કારકિર્દીના પહેલા વર્ષના પહેલા માસમાં યહોવાના મંદિરના બારણા ઉગાડીને તેમને સમાયા. તેણે યાજકોને તથા લેવીઓને માહે બોલાવીને પૂર્વ તરફના ખુલ્લા ચોકમાં તેઓને એકઠા કરીને કહ્યું કે હે લેવીઓ, તમે મારું સાંભળો. હવે તમે શુદ્ધ થાઓ, તમારા પિતૃઓના દેવ યહોવાના મંદિરને શુદ્ધ કરો ને પવિત્ર સ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો. કેમ કે આપણા પિતૃઓએ ઉલ્લંઘન કરીને આપણા દેવ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે કર્યું છે, તેને તજી દીધો છે. ને તેઓએ યહોવાના રહેઠાણ ભણી પોતાની પીઠ ફેરવીને તેની પરવા કરી નથી. વળી તેઓએ તેની પરસાળના બારણા બંધ કરી દીધા છે, દીવા હોલવી નાખ્યા છે, ઇસ્રાયલના દેવની આગળ ધૂપ પાડ્યો નથી ને પવિત્ર સ્થાનમાં દહનીય પણ ચઢાવ્યા નથી. માટે યહોવાનો કોપ યરૂસાલેમ પર આવી પડ્યો છે. જેમ તમે તમારી નજરે જુઓ છો તેમ તેણે તેઓને આમ તેમ હળસેરા ફાવાને ને અચંબારૂપ તથા ફિટકારરૂપ થવા સારું સોંપી દીધા છે. જુઓ, આપણા પિતૃઓ તરવાથી મરણ પામ્યા છે ને એને લીધે આપણા પુત્રો, આપણી પુત્રીઓ તથા આપણી સ્ત્રીઓ બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે. હવે આપણા પરથી દેવનો ઉગ્ર કોપ તમે માટે ઇસ્રાયલના દેવ યહોવાની સાથે કરાર કરવાનું મારું મન છે. હે મારા પુત્રો, ગાફેલ ન રહો, કેમ કે યહોવાએ તેની આગળ ઉભા રહીને તેની સેવા કરવા સારું તથા તેના સેવકો થઈને દુઃખ પાડવા સારું તમને પસંદ કર્યા છે. એ સાંભળીને લેવીઓ ઉઠ્યા, એટલે કહાથીઓના પુત્રોમાંના આમાસાઈનો પુત્ર મહાત તથા અઝારિયાનો પુત્ર યોએલ, મરારીના પુત્રોમાંના આબદીનો પુત્ર કી તથા યહાલેલ નો પુત્ર અઝારિયા, ગેશોનિયોમાંના ઝિમાનો પુત્ર યોવા તથા યોવાનો પુત્ર એદેન, અલીસાફાનના પુત્રોમાંના શિવરી તથા યુએલ, આસાફના પુત્રોમાંના યુએલ તથા સિમઈ, અને યદુથિનના પુત્રોમાંના સમાયા તથા ઉઝીએલ. તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા ને પોતાને પવિત્ર કરીને તેઓ યહોવાના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે યહોવાના મંદિરને શુદ્ધ કરવા સારું અંદર ગયા. યાજકો યહોવાના મંદિરના અંદરના ભાગમાં સાફસૂફ કરવા ગયા ને જે સર્વ કચરો યહોવાના મંદિરમાંથી તેઓને મળ્યો તેઓ યહોવાના મંદિરના આંગણામાં બહાર લાવ્યા અને તેઓ અને લેવીઓ તે કચરો કિદ્રોન નાળા આગળ બહાર લઈ ગયા. પહેલા માસને પહેલે દિવસે તેઓએ શુદ્ધ કરવાનું કામ શરૂ કર્યું ને તે જ માસને 8મે દિવસે તેઓ યહોવાની પરસાળમાં આવ્યા. તેઓએ 8 દિવસમાં યહોવાના મંદિરને શુદ્ધ કરીને પહેલા માસને 16મે દિવસે તે કામ સમાપ્ત કર્યું. પછી તેઓએ મહેલના હિઝકિયા રાજાની હજુરમાં જઈને તેને કહ્યું કે અમે યહોવાનું આખું મંદિર, દહનયાર્પણની વેરી, તેના સર્વ પાત્રો સુધા ને અર્પેલી રોટલીની મેજ તથા તેના સર્વ પાત્રો સ્વચ્છ કર્યા છે. વળી સર્વ પાત્રો આહાર રાજાની કારકિર્દીમાં તેણે ઉલ્લંઘન કર્યું ત્યારે કાઢી નાખ્યા હતા તેઓને પણ અમે સાફ કરીને શુદ્ધ કર્યા છે. અને જુઓ, તે યહોવાની વેદી આગળ મૂકેલા છે. પછી હિઝકિયા રાજા વહેલો ઉઠીને નગરના સરદારોને એકઠા કરીને પોતાને યહોવાના મંદિરમાં ચડી ગયો. તેઓ રાજ્યને સારું, પવિત્ર સ્થાનને સારું તથા યહૂદિયાના લોકોને સારું, પાપાર સારપણને માટે 7 ઘોડા, 7 ઘેટા, 7 હલવાન તથા 7 બકરા લાવ્યા. અને તેણે હારૂનના પુત્રોને એટલે યાજકોને યહોવાની વેદી પર તેમનું અર્પણ કરવાની આજ્ઞા આપી. માટે તેઓએ 5 ઘોડા કાપ્યા અને યાજકોએ તેમનું રક્ત લઈને વેદી પર છાંટ્યું. તેઓએ ઘેટા કાપીને તેમનું લોહી વેદી ઉપર છાંટ્યું. તે હલવાનો પણ કાપીને તેમનું રક્ત વેદી ઉપર છાંટ્યું. પછી રાજા તથા જમાતની આગળ પાપાર્થપણના બકરાઓને નજીક લાવીને તેઓએ તેમના ઉપર હાથ મૂક્યા. રાજાએ એવી આજ્ઞા આપી હતી કે સર્વે ઇસરાયલીઓને સારું દહનયાપણ તથા પાપાર્થપણ કરવું જોઈએ. તેથી યાજકોએ તેમને કાપીને તેઓના રક્ત વડે સર્વ ઇસરાયલીઓને સારું પ્રાયશ્ચિત કરવા માટે વેદી ઉપર તેમનું પાપાર્થપણ કર્યું. દાઉદની દ્રષ્ટાન ગાદની તથા નાથાન પ્રબોધકની આજ્ઞા પ્રમાણે તેણે લેવીઓને ઝાંઝો, સિતારો તથા વીણાઓ સહિત યહોવાના મંદિરમાં સેવા કરવા સારું ઠરાવ્યા. કેમ કે યહોવાએ પોતાના પ્રબોધકો દ્વારા એવી આજ્ઞા આપી હતી. લેવીઓ દાઉદના વાજિંત્રો લઈને તથા યાજકો રણશિંગડા લઈને ઉભા રહ્યા. ત્યાર પછી હિઝકિયાએ વેદી પર દહનયાપણ ચઢાવવાની આજ્ઞા કરી. દહનયાપણ ચઢાવવાનું શરૂ કર્યું. તે જ વખતે તેઓ યહોવાનું ગીત ગાવા લાગ્યા અને તેની સાથે રણશિંગડા તથા ઇઝરાયલના રાજા દાઉદના વાજિંત્રો પણ વગાડવામાં આવ્યા. આખી સભાએ ભજન કર્યું, ગવૈયાઓએ ગાયન ગાયું ને રણશિંગડા વાળાઓએ રણશિંગડા વગાડ્યા. એ પ્રમાણે દહનયાપણ પૂરું થતા સુધી જારી રહ્યું. અર્પણ કરી રહ્યા પછી રાજાએ તથા તેની સાથે જેઓ હાજર હતા તે સર્વે નમસ્કાર કરીને ભજન કર્યું. વળી હિઝકિયા રાજાએ તથા સરદારોએ દાઉદે તથા દ્રષ્ટા આસાફે રચેલા ગીતના શબ્દો ગાઈને લેવીઓને યહોવાની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનું ગાયન ગાયું ને તેઓએ માથા નમાવીને ભજન કર્યું. તે વેળા હિઝકિયાએ લોકોને સંબોધીને કહ્યું કે હવે તમે યહોવાને પોતાનું સ્વાર્પણ કર્યું છે માટે પાસે આવીને યહોવાના મંદિરમાં યજ્ઞો તથા ઉપકાર તર્પણો લાવો. ત્યારે જમાતે યજ્ઞો તથા ઉપકાર તર્પણો આણ્યા અને તેઓ જેઓના મનમાં આવ્યું તેઓ રાજી ખુશીથી દહનયાર્પણો લાવ્યા. જે દહનયાર્પણો જમાતે આણ્યા તેઓની સંખ્યા 70 ઘોડા, 100 ઘેટા ને 200 હલવાન હતી. એ સર્વ યહોવાને દહનયાર્પણ તરીકે ચઢાવવામાં આવ્યા. વળી ઉપકાર તર્પણ તરીકે 600 બળદ તથા 3000 ઘેટા ચઢાવવામાં આવ્યા. પણ યાજકો ઓછા હોવાથી એ સર્વ દહનયાર્પણ તેઓ ઉતરી શક્યા નહીં. માટે તેઓના ભાઈ લેવીઓ એ કામ પૂરું થતા સુધી તથા યાજકોએ પોતાને સ્તુતિ થતા કર્યા ત્યાં સુધી તેઓને મદદ કરી. કેમકે પોતાને શુદ્ધ કરવા વિશે યાજકો કરતા લેવીઓ વધારે કાળજી રાખતા હતા. વળી દહનયાર્પણ તથા દરેક દહનયાર્પણ માટે સાંત્યાર્પણોનો મેદ તથા પેયર્પણો પણ પુષ્કળ હતા. એ પ્રમાણે યહોવાના મંદિરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી. દેવી ભક્તિ લોકો કરે તેને માટે તેણે જે સિદ્ધ કર્યું હતું તે જોઈને હિઝકિયાએ તથા સર્વ લોકોએ હર્ષ કર્યો. કેમ કે એ કામ એકાએક ઊભું થયું હતું.
સાર્વસંત બીજું પુસ્તક એનો 30મો અધ્યાય. ત્યાર પછી હિઝકિયાએ ઇઝરાયલ તથા યહૂદાના સર્વ માણસોની પાસે છે ત્યાં મોકલ્યા ને એફ્રાઈમ તથા મનાશે ઉપર પણ પત્ર લખ્યા કે તમારે યહોવાના મંદિરમાં ઇસરાયલના દેવ યહોવાનું પાસ્કા પર્વ પાડવા સારું યરૂસલેમ આવવો. રાજાએ તેના સરદારોએ તથા યરૂસલેમની આખી જમાતે બીજે માસે પાસ્કા પર્વ પાડવાનો ઠરાવ કર્યો હતો. કેમ કે તે સમયે તેઓ તે પાળી શક્યા નહોતા કારણ કે જુએ તેટલા યાજકોએ પોતાને શુદ્ધ કર્યા નહોતા તેમજ સર્વ લોકો પણ યરૂશલેમમાં એકતા થયા નહોતા. એક આમ રાજાની દ્રષ્ટિમાં તથા આખી જમાતની દ્રષ્ટિમાં સારું લાગ્યું. માટે ઈસરાયલના દેવ યહોવાનું પાસકા પર્વ પાળવા સારું યરૂશલેમ આવવું એવો દંડેરો બેરસેબાથી તે દાન સુધી આખા ઈસરાયલમાં પિતામહનો ઠરાવ તેઓએ કર્યો. કેમ કે નિયમશાસ્ત્રમાં ફરમાવેલી રીત પ્રમાણે તેઓએ લાંબી મુદતથી તે પાડ્યું નહોતું. માટે ખેપિયાઓ રાજાના તથા સરદારોના પત્ર લઈને આખા ઈસરાયલ તથા યહુદામાં ફર્યા ને રાજાની આજ્ઞા પ્રમાણે કહ્યું કે હે ઈસરાયલ પુત્રો, તમે ઇબ્રાહીમ ઈસરાયલ તથા ઈસરાયલના દેવ યહોવાની ભણી પાછા ફરો, કે તમારામાંના બાકી રહેલા જેઓ આશુરના રાજાઓના હાથમાંથી બચી ગયા છે તેઓની પાસે તે પાછો આવે. હવે તમારા પિતૃઓ તથા તમારા ભાઈઓ કે જેઓએ પોતાના પિતૃઓના દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ને તેથી જેમ તમે જુઓ છો તેમ એને તેઓનો નાશ કર્યો, તેઓના જેવા તમે ન થાવ. તમારા પિતૃઓની જેમ તમે હજીલા ન થાવ, પણ યહોવાને આધીન થાવ ને તેનું પવિત્ર સ્થાન જે તેણે સદાને માટે પવિત્ર કર્યું છે તેમાં પ્રવેશ કરીને તમારા દેવ યહોવાની સેવા કરો, કે જેથી તેનો ઉગ્ર કોપ તમારા પરથી દૂર થાય. કેમ કે જો તમે યહોવાની વહી પાછા ફરશો તો તમારા ભાઈઓ તથા તમારા છોકરા તેમને પકડી લઈ જનારાઓની નજરમાં કૃપા પામશે ને તેઓ આ દેશમાં પાછા આવશે. કેમ કે તમારો દેવ યહોવા કૃપાળુ તથા દયાળુ છે ને જો તમે તેની પાસે પાછા આવો તો તે પોતાનું મુખ તમારા તરફથી અવળું નહીં ફેરવે. એ પ્રમાણે ખેપિયા આખા એફ્રાઈમ તથા મનાશે દેશમાં ઠેઠ જબુલૂન ગયા, જબુલૂન નગી નગરે નગર ફરી વળ્યા, પણ તેઓએ તેઓનો તિરસ્કાર સહી હસી કાઢ્યા. પરંતુ આ શેડમાંથી મનાશેમાંથી તથા જબુલૂનમાંથી કેટલાક માણસો નમ્ર થઈને યરૂશલેમ આવ્યા. યહોવાના વચન દ્વારા રાજાની તથા આગેવાનોને આપેલી આજ્ઞા પ્રમાણે કરવા સારું દેવે યહોદાના માણસોને એક દિલ કર્યા હતા. બીજે માસે બે ખંભે રોટલીનું પર્વ પાડવા સારું યરૂશલેમમાં ઘણા લોકો એકઠા થયા. તેઓએ યરૂશલેમમાંની વેદીઓને તોડી પાડી ને સર્વ ધૂપ વેદીઓને કાઢી નાખીને તેઓએ તેમને કિદ્રોન નાળામાં નાખી દીધી. પછી તેઓએ બીજા માસની 14મી પાસકા કાપ્યું અને યાજકો તથા લેવીઓ નિત્ય મોડે પોતે પવિત્ર થઈને યહોવાના મંદિરમાં ધાન્યાર્પણો લાવ્યા. પછી તેઓ ઈશ્વરભક્ત મૂસાના નિયમ પ્રમાણે પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગાએ ઉભા રહ્યા. યાજકોએ લેવીઓના હાથમાંથી રક્ત લઈને તે છાંટ્યું. કેમ કે સમુદાયમાં એવા ઘણા હતા કે જેઓ પોતે પવિત્ર થયા નહોતા. માટે જેઓ પવિત્ર થયા નહોતા તે સર્વને યહોવાને સારું પવિત્ર કરવા માટે પાસકા કાપવાનું કામ લેવીઓને સોંપેલું હતું. કેમ કે એફ્રાઈમ મનાશે ઈસયાકાર તથા જબુલૂનમાંથી ઘણા લોકો પવિત્ર થયેલા નહોતા, છતાં પણ તેઓએ લેખિત આજ્ઞાથી કંઈક જુદી રીતે પાસકા ખાધું. કેમ કે હિઝકિયાએ તેઓના લાભમાં પ્રાર્થના કરીને માગ્યું હતું કે જેઓ દેવની એટલે પોતાના પિતૃઓના દેવ યહોવાની શોધમાં પોતાનું અંતઃકરણ લગાડે છે તેઓ જો કે પવિત્ર સ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર થયા નહીં હોય તો પણ તે સર્વને કૃપાળુ યહોવા ક્ષમા કરો. યહોવા હિઝકિયાની આ પ્રાર્થના સાંભળીને લોકોને ક્ષમા આપી. તે વખતે જે ઈસરાયલ પુત્રો યરૂશલેમમાં હાજર થયા હતા તેઓએ મોટી ખુશાલી થઈ 7 દિવસ સુધી બે ખંભી રોટલીનો પર્વ પાડ્યો અને યહોવાની આગળ મોટે અવાજે વાચિંત્રો સાથે ગાયન કરીને લેવીઓએ તથા યાજકોએ દરરોજ યહોવાની સ્તુતિ કરી. પણ જે લેવીઓ યહોવાની સેવામાં વિશેષ પ્રવીણ હતા તેઓને હિઝકિયાએ ઉત્તેજન આપ્યું. માટે તેઓએ શાંતાર્પણના બલિદાન આપીને તથા પોતાના પિતૃઓના દેવ યહોવાની ઉપકાર સ્તુતિ કરીને પર્વ પૂરું થતા સુધી એટલે 7 દિવસ સુધી મિજબાની કરી. વળી આખી જમાતે બીજા 7 દિવસ સુધી પર્વ પાડવાનો ઠરાવ કર્યો. તેઓએ ઘણા આનંદથી બીજા 7 દિવસ સુધી પર્વ પાડ્યું. કેમ કે યહુદાના રાજા હિઝકિયાએ જમાતને 1,000 ગોધા તથા 7,000 ઘેટા અર્પણ માટે આપ્યા હતા. વળી સરદારોએ જમાતને 1,000 ગોધા તથા 10,000 ઘેટા આપ્યા હતા અને ઘણા યાજકોએ પોતાને પવિત્ર કર્યા. યહુદાની આખી જમાતે યાજકોએ લેવીઓએ ઈસરાયલ માં શ્રાવેલી આખી જમાતે તેમજ ઈસરાયલ દેશમાંથી યહુદામાં આવી વસેલા પરદેશીઓએ આનંદ કર્યો. એ પ્રમાણે યરૂસલેમમાં આનંદ થઈ રહ્યો. કેમ કે ઈસરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાનના સમય પછી યરૂસલેમમાં આવો ઉત્સવ કદી થયો નહોતો. પછી લેવી યાજકોએ ઉઠીને લોકોને મૂર્તિથી આશીર્વાદ દીધો અને તેઓની વાણી તથા પ્રાર્થના તેના પવિત્ર નિવાસમાં એટલે આકાશમાં સાંભળવામાં આવી. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
આમેન. આમેન. આમેન.